યાજ્ઞવલ્ક ઋષિની કથા ભરદ્વાજજીએ સાંભળી. આમ સાંભળનાર અને કેનાર બંનેમાં પાત્રતા હતી, બંને શ્રોતા અને વક્તામાં શીલ ચારિત્ર્ય પણ સમાન હતું. સબદર્શી જાનહી, અને બધા જ જાણવા વાળા હતા પ્રભુને તાત્વિક રીતે. પરમાત્માને જે પૂર્ણ જાણી શકે એ જ એની કથા કરી શકે, એનો સત્સંગ કરી શકે. અહીંયા તુલસીજીએ કહ્યું કે આ બધા શ્રેષ્ઠ શ્રોતા વક્તાઓ ખૂબ જ સરસ રીતે જાનહી હરિ ભગવાનની લીલાને સંપૂર્ણપણે અનુભવી હતા અને સમદ્રષ્ટિ કોઈ ભેદ નહોતો એમનામાં. પાર્વતીજીને ભેદ દેખાયો, ફરી કથા કહેવી પડીને પોતે ભેદ દૂર કર્યો. ગરુડને પણ ભેદ દેખાયો ભગવાનમાં, સમાધાન થયું ત્યારે કથા મળી છે. આમ રામ કથાના ચાર ઘાટ બતાવ્યા છે અને એમાં તુલસીજીને જયારે મળ્યો છે જ્ઞાન અને ભક્તિનો ઘાટ મળ્યો છે, અને તુલસીદાસજીએ સૌને ખૂબ ભાવપૂર્વક આપ્યું છે. જા નહીં નીતિ નિકાલ નિજ જ્ઞાના, જે શ્રોતા વક્તાઓ જ્ઞાન જ્ઞાનને ખૂબ સારી રીતે પચવી જાણ્યું હતું અને એ પોતાનું જ્ઞાન ત્રણેય કાળમાં ભૂત ભવિષ્ય વર્તમાનની અંદર જે પાછળના જન્મોનું પણ અને હવે પછીના જન્મોનું ભવિષ્યનું પણ જ્ઞાન એમની પાસે પરિપૂર્ણ હતું, જાગ્રત હતા કહેવાનું તાત્પર્ય. અને એ ગુણાતીત જેને કહેવાય એ ત્રણેય ગુણોથી ઉપર ઉઠી ગયેલા અને ત્રણેય પ્રકારના જ્ઞાનથી સંપન્ન કરતલગત આ મલક સમાન. કોઈ પણ વસ્તુને જોવી હોય ને ત્યારે એને માટે પ્રયત્ન કરવો પડે, ત્યાં જવું પડે, એના માટે એને જોવા માટે કંઈક પુરુષાર્થ કરવો પડે, પણ જે પરોક્ષ હોય એને માટે જવું પડે. પણ જે પ્રત્યક્ષ જ્ઞાન હોય જેની પાસે, કે પોતાની સમક્ષ જ હોય પોતાની પાસે, એટલે સુધી નહીં, હાથમાં રાખેલું આમળું હોય અથેળીમાં, કરતલ અથેળીમાં, આ મલક એટલે આમળું, એને જોવામાં સહેજે કષ્ટ પડે ખરું. અથેળીમાં મૂકેલા આમળાને જોવા માટે સહેજે પ્રયત્ન કરવો ના જ કરવો ન જ પડે. કરતલગત એ જ્ઞાન આ મહાપુરુષો આ વિભૂતિઓ પાસે હાથના મુખે અથેરીમાં રાખેલા આમળા જેવું, બીજા શબ્દોમાં કહીએ કે ખિસ્સામાંનો લાડવો, જયારે ભૂખ લાગે ત્યારે સીધું આ ખિસ્સામાંથી લઈને મોઢા મૂકી શકાય, એને કઈ શોધવા ના જવું પડે. એ તરત જ ભૂખ ભાગી નાખે એમ આ જ્ઞાન પણ, ભગવદ્ જ્ઞાન સૌની પોતાની અથેળીમાં હાથમાં જ હતું. બસ જે હાથ મોઢામાં જાય ત્યાં લાડવો જ હાથમાં આવવાનું. એવા પરિપૂર્ણ ભાવથી જેની પાસે ભગવદ્ જ્ઞાન, ભગવદ્ ભક્તિ, ભગવદ્ શ્રદ્ધા આ પડેલ સામે એમની પાસે પડેલી જ છે અને એમાં એને દર્શન કરવામાં કે એને અનુભવવામાં સહેજી વાર લાગવાની નથી, એવા સમદર્શી શ્રોતા વક્તા સમશીલા એવા. અને એ ત્રણેય પ્રકારનું જ્ઞાન ત્રિકાલદર્શી જેને કહેવા એવા શ્રોતાઓ જેની પાસે જ્ઞાનની રમત ચાલ્યા કરતી હોય, જેમ સામાન્ય માણસના મનની અંદર કેટલાય વિચારો એમને અથડાયા કરતા હોય, કૂટ્યા કરતા હોય, કામના ને ન કામના, પણ આ વિભૂતિઓના મનની અંદર માત્ર જ્ઞાન જ રમ્યા કરતું હોય કોઈ સેજ પણ વિક્ષેપ ન આવે, વિચારની અંદર પણ વિક્ષેપ નહીં, માત્ર જ્ઞાન, માત્ર પ્રભુ સ્મરણ, આત્માનું સંધાન જ, શરીર ભાવ પણ ન રહે. તો એવા જ્ઞાનને આમલક સમાન કહ્યું. અને એવા જ્ઞાન એ ત્રણેય કાળ સુધી, એ ત્રણેય કાળની અંદર એક સરખા હોય. આવરાવો જે હરિભગત જે સમજ્યું છે, સુજાન જે અનુભવી છે, એ બહુ સારા જાણકાર છે, જેને કહેવાય બહુ સારા જાણકાર, એને અનુભવી સુજાન કહેવાય. અને જે જે હરિ ભગવદ ભક્તો છે, કે જે બહુ જ સમજ્યું છે, એનામાં કોઈ વાદ વિવાદ ન હોય, કોઈ રાગ દ્વેષ ન હોય, કોઈ ભેદ ના હોય, જાણે છે કે પ્રભુ સર્વત્ર એક જ છે, તો ભેદ ક્યાં રાખવો? એટલે અદ્વૈતના જે ભગવત સ્વરૂપના પૂરેપૂરા જે જાણકાર છે, જેને આત્મ સ્વરૂપનું કે મારા સ્વરૂપમાં ભગવાન સ્વયં છે, એને સુજાન કહેવાય ને, એ હરિભક્ત કહેવાય. કે પ્રભુ પ્રભુ વ્યાપક સર્વત્ર સમાન, ભગવાન સર્વ જગ્યાએ એક સમાન રીતે વ્યાપ્ત છે. આ સમજણ જેની પાસે હોય, એ કેવી રીતે સમજણ પડે કે પ્રભુ બધામાં એક જ છે? અનેક પાત્રોમાં પાણી ભર્યા હોય પણ બધામાં એક જ સૂર્યનું પ્રતિબિંબ હોય, સૂર્ય એક અને પ્રતિબિંબ અનેક. યથા પ્રકાશયતિ એકઃ કૃષ્ણમ લોકમ ઇમમ રવિ, એક જ સૂર્ય આ સૃષ્ટિમાં છે, પણ જ્યારે પ્રતિબિંબિત થાય છે ત્યારે બધા જ જળપાત્રની અંદર, એમ પરમાત્મા પણ સમસ્ત જીવની અંદર જીવ માત્રમાં પ્રતિબિંબ થઈ રહેલા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, બધામાં હું જ બેઠેલો છું. આ અહંકાર નથી કે ભગવાનને અહંકાર આવ્યો કે બધામાં બેઠો. દસમા અધ્યાયની અંદર ભગવાને વિભૂતિ યોગ બતાવ્યો છે અને કહ્યું કે બધાની અંદર સર્વશ્રેષ્ઠ હું છું. એ ત્યાં એ અહંકાર નથી, ત્યાં પરમાત્માનું વ્યાપક દર્શન છે. પણ એક વ્યક્તિ એમ કે આ બધાનો હું જ છું, બીજો નહીં, તો એ અહંકાર થઈ જાય. અહીંયા ભગવાને જે રીતે કહ્યું સુજાન હરિભક્ત, સુજાન એટલે કાગભૂષણની માફક, નિજ પ્રભુમય દેખ અહી જગત, હું કોને ગાળ ભાણું, હું કોને મારો દુશ્મન ગણું? બધામાં જ ભગવાન બેઠેલા છે. લોમસ ઋષિએ શ્રાપ આપ્યા પછીથી કાગભૂષણની ઉડીને એક કાગડા એક ડાળ પર જઈને બેઠા. ઋષિને જોયું કે આને તો કોઈ ક્ષોભ કે કોઈ દુઃખ કે કોઈ દીનતા જણાય નહીં. પાછો બોલાવ્યો, કેમ આમ? કાગભૂષણી હસીને કે છે, પ્રભુ તમારામાં જે કઈ શ્રાપ આપવાની ઉગ્રતા આવી એ પણ મારા ભગવાનની હતી, અને શ્રાપ આપ્યો તે મારામાં એ જ ભગવાન બેઠેલા છે. અદ્વૈત સર્વત્ર સમદ્રષ્ટિ, સગળે સમદ્રષ્ટિ કરીએ, બધે જ સમાન દ્રષ્ટિ હોય, દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નહીં. સમદર્શી ઋષિ જાનઈ હરિલીલા, એવા સમદ્રષ્ટાઓ છે, ભગવાનની લીલાને પરિપૂર્ણ રીતે જાણી સમજી શકે છે. અને એટલા માટે કહ્યું કે જે ભગવાનના ભક્ત છે જે એ બધા જ, એટલે આગળના જે શ્રોતા વક્તાઓ કયા એ ખરા, અને એ ઉપરાંત જે બીજા ભગવત ભક્તો છે જેમનામાં ભગવાનની અંદર શ્રદ્ધા છે. હવે ઔરવ જે હરિભક્ત કહીને તુલસીદાસજી કઈ વાત કરી છે? યાજ્ઞવલ, ભરદ્વાજ, ગરુડ, કાગભૂષુંડી, શિવ પાર્વતી, આ બધાની વાત કરી. પોતે ક્વચિત અન્ય, જેમ કહ્યું છે ને, મંગળાચરણ ના શ્લોક માં એમ આ એક પણ ગર્ભિત વાત કરી છે. ઓર જે હરિભક્ત તુલસીજી, કારણ કે ચોથો ઘાટ તો તુલસીજી નો છે, એટલે તુલસીજી એ પોતાનું નામ ન મૂક્યું, પણ પોતાના હરિભક્ત નામ બીજા હરિભક્તો પણ આવી ગયા એની અંદર. એટલે આ ઔરવ એક કહીને ત્યાં નિર્દેશ કર્યો. જયારે ભગવાન વનવાસમાં નીકળ્યા અને રાજાપુર ના ગામ અગાડી થઈને નીકળતા પસાર થતા હતા, તો તુલસીદાસ કે હું રહી જઉં ત્યાં પણ એક અધ્યાર સંકેત મૂકી દીધો. તેજ પુંજ એક તાપસ આવા, તેજ પુંજ લઘુ બયસ સુહાવા, તહા આમ કહીને પોતાનો નિર્દેશ કરી દીધો છે. કારણ કે ભક્ત છે અને પોતાના ઈષ્ટદેવ છે, પોતાના ઈષ્ટદેવ થી પોતાને સહેજ પણ જુદા પડવું નથી, એટલા માટે દરેક જગ્યાએ હું પણ ત્યાં ઉપસ્થિત હતો એમ કહેવા માંગે. આમાં આવ્યું નથી, આવ્યું નીકળી ગયું.